నిత్యం జాయంతి యోగిన కామదమోక్షణం శ్రీ ఓంకారాయ నమో నమః. మంగళం భగవానయో మంగళం సుఖమోని మంగళం కుల్కొండారి ఉజేంద్రమో సుమంగళం నమస్మరిస్తాయ స్వామి భూత్యా చకాస్తే శ్రీ స్వాయ భవాయ సర్వరామా.
समयसार भगवान कुनकुंदाचार्य रचित समयसार तथा भगवान अमृतचंद्राचार्य रचित आत्मख्याति एनो स्वाध्याय चाले छे. जीव अजीव अधिकार नी छेल्ली गाथा 68मी गाथा चाले छे. एमा गुरुदेवना 68मी गाथा उपरना પ્રવચનના કેટલાક અંશો આપણે લીધા છે અને એમાં આપણે આગળ બીજા અંશો લઈએ તે પહેલા સહેજ રિવિઝન કરીએ 68મી ગાથા. અહીંયા 68મી ગાથામાં જે વાત આવી એમાં એમ કહેવામાં આવ્યું કે જે આ ગુણસ્થાનો છે તે બધા મોહની કર્મના ઉદયથી થાય છે અને એમ સર્વજ્ઞના આગમમાં કહેવામાં આવ્યું છે. એ જીવના હોઈ શકે નહીં. હવે એ વાતને ગુરુદેવે જુદી જુદી રીતે સમજાવી. એટલું જ નહીં પણ બીજા શાસ્ત્રની અંદર જે વાત આવી કે આ શુભભાવ આદિ રાગના ભાવ આદિ જે ઉત્પન્ન થાય છે એ જીવની પર્યાયમાં થાય છે અને જીવના છે, અને અહીંયા તો એમ કહો છો કે જીવના નથી તો એ કઈ રીતે, એટલે એનું પણ સ્પષ્ટીકરણ આવ્યું કે જે કંઈ ભાવ થાય છે એ પર્યાયમાં થાય છે. એટલે પર્યાયની મુખ્યતા કરીને જો સમજવામાં આવે તો આપણને એમ ખ્યાલ આવે છે કે એ જીવના છે, બીજા કોઈના નથી અને એમાં બીજું કોઈ કારણ નથી. કે જીવ પોતે પ્રમાદી થાય છે, પોતે પોતાના સ્વભાવ ભાવથી ચ્યુત થઈ પરનું લક્ષ કરી અને એવા વિકારી ભાવો કરે છે તો થાય છે. એટલે એમાં બીજું કંઈ દોષિત નથી, બીજું કંઈ કારણભૂત નથી, માત્ર જીવનો પ્રમાદ જ છે અને એ જીવના છે. હવે આ વાત બીજે જ્યાં જ્યાં આવી શાસ્ત્રોમાં ઘણી જગ્યાએ આ વાત આવી તો ત્યાં એ સમજાવવું છે કે ભાઈ એ બધા ભાવ જીવના છે અને એને માટે જવાબદાર જીવ છે અને એવા કારણને લીધે એને આશ્રય અને બંધ થાય છે. એ બધું એની પર્યાયમાં થાય છે અને એ બંધ થયા, કર્મના બંધ થયા અને જે ઉદય આવ્યા એ બધું એની પર્યાયમાં થાય છે. એટલે એનાથી મુક્ત થવા માટે, એનાથી રહિત થવા માટે પુરુષાર્થ પણ જીવે જ કરવો પડે કે જેને કારણે એને એવા વિભાવ ભાવ વિકારી ભાવો થાય નહીં અને પોતે પોતાના મુક્ત સ્વરૂપની પ્રાપ્તિ કરી શકે. એટલે આ વાત શાસ્ત્રમાં જ્યાં જ્યાં કરવામાં આવી છે ત્યાં વર્તમાન પર્યાયની મુખ્યતાથી વાત કરવામાં આવી છે કે વર્તમાન પર્યાય તારી મલિન છે, તારું સ્વરૂપ કેવું છે એ વાત ત્યાં નથી લીધી. ત્યાં વર્તમાન પર્યાય તારી મલિન છે અને એવી વર્તમાન પર્યાય મલિન થવાનું કારણ તારું પોતાનું છે, એમાં બીજો કોઈ આવીને કરાવતો નથી એમ ત્યાં કહેવામાં આવી. એમ પણ નથી કે કર્મના ઉદય આવે છે એટલે તારે એવા ભાવ કરવા પડે છે, એમ પણ નથી. કર્મના ઉદય ગમે તેવા આવ્યા હોય તે છતાંય જીવ પોતે પોતાના સ્વભાવ ભાવે રહે, પોતે જાગૃતિપૂર્વક રહે છે તો એને નવા કર્મનો બંધ થતો નથી. એટલે જીવનો પ્રમાદ અથવા તો ઊંધો પુરુષાર્થ એ જ એનું કારણ છે. એટલે જીવને જ્યાં સુધી પોતે સિદ્ધ સમાન છે અને પુરુષાર્થ પણ એવો જ છે, એટલે કે સિદ્ધ ભગવાને જે રીતે પુરુષાર્થ કર્યો અને સિદ્ધ થયા એ જ રીતે પુરુષાર્થ પણ છે, એ વાત એને જ્યાં સુધી બેસતી નથી અને એવો પુરુષાર્થ ઉપાડતો નથી ત્યાં સુધી આ વાત મહત્વની રહે છે કે એની વર્તમાન પર્યાય મલિન છે અને એ પર્યાય શુદ્ધ પોતાનું જેવું સ્વરૂપ છે એના આશ્રયે શુદ્ધ નિર્મળ પર્યાય થાય છે. એટલે એવી પર્યાય પ્રગટ કરવી, શુદ્ધ પર્યાય પ્રગટ કરવી એટલે સમ્યક દર્શનની પર્યાય જેવી થાય છે તેવી શુદ્ધ નિર્મળ પર્યાય પ્રગટ કરવી, એ જ માત્ર જીવનું કર્તવ્ય છે અને એ જ જીવ કરી શકે છે. અહીંયા વાત એ બતાવવી છે કે જ્યારે તું પુરુષાર્થ કરે છે તો એ પુરુષાર્થ કઈ રીતે કરીશ. પુરુષાર્થ સ્વના આશ્રયે થાય છે, પુરુષાર્થ પરના આશ્રયે થતો નથી. તીર્થંકર ભગવાને પુરુષાર્થ કર્યો છે તો પોતે પોતાના સ્વરૂપના આશ્રયે પુરુષાર્થ કર્યો છે, એ બીજા અન્ય કેવળીના આશ્રયે કર્યો નથી કે અન્ય સિદ્ધના આશ્રયે કર્યો નથી. પણ સિદ્ધ અને કેવળી જે જે થયા, તીર્થંકર જે થયા, એમના પુરુષાર્થમાંથી પ્રેરણા મેળવીને એમણે પણ એવો જ પુરુષાર્થ કર્યો છે અને આપણે પણ એમાંથી પ્રેરણા મેળવી અને એવો પુરુષાર્થ કરવાનો છે. માર્ગ તો અનાદિનો એમ જ પ્રસિદ્ધ છે, જીવે પોતે પોતાના શુદ્ધ સ્વરૂપના આશ્રયે પુરુષાર્થ કરવાનો છે. એટલે શુદ્ધ સ્વરૂપ છે તે મહત્વનું છે અને એ શુદ્ધ સ્વરૂપ કેવું છે, એ શુદ્ધ સ્વરૂપ કેવું છે એ દર્શાવવા માટે અહીંયા એવો શુદ્ધ જીવ કેવો હોય એ જણાવ્યું છે. એવા શુદ્ધ ભગવાન આત્માની અંદર કોઈ વિકારી ભાવો નથી, કોઈ વિભાવ ભાવ નથી, એમાં કોઈ એવા ગુણ પણ નથી કે જેને કારણે એને વિકારી ભાવ થાય, વિભાવ ભાવ થાય, એને આશ્રવ થાય, બંધ થાય, આવું કંઈ જીવના મૂળ સ્વરૂપમાં નથી. જીવનો એવો સ્વભાવ જ નથી. જીવનો સ્વભાવ તો ત્રિકાળ ત્રણેય કાળે એક સરખો શુદ્ધ નિર્મળ છે, એ જ્ઞાયક જ છે અને એની પર્યાય તો શુદ્ધ જ થાય છે. એટલે એને દ્રષ્ટિનો વિષય બનાવીને, એનો આશ્રય કરીને એવી શુદ્ધ નિર્મળ પર્યાય થાય એ એનો પુરુષાર્થ છે. એટલા માટે એવા શુદ્ધ સ્વરૂપને સમજાવતા અહીંયા એમ કહેવામાં આવ્યું કે દ્રવ્યની અંદર કોઈ વિભાવ ભાવ થાય એવું નથી, દ્રવ્યની અંદર કોઈ ગુણ સ્થાનક નથી, દ્રવ્યમાં કોઈ અધ્યવસાનો નથી. 29 પ્રકારના ભાવોની વાત કરી, એમાંનો કોઈ ભાવ ત્રિકાળી દ્રવ્યમાં નથી. ત્રિકાળી દ્રવ્ય તો માત્ર જ્ઞાન કરવા વાળું જ છે, એ તો જ્ઞાયક 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 જ છે, એ અનંત ગુણોનો પિંડ છે, છતાં એ એક રૂપે પરિણમે છે અને એના પરિણમનમાં જે નિર્મળ શુદ્ધ પર્યાય થાય છે એ અનુભવમાં જ્યારે આવે છે ત્યારે પણ એવો જ અનુભવ થાય છે, જ્ઞાન અને આનંદનો અનુભવ થાય છે, બીજું કંઈ અનુભવાતું નથી. આ વાતને આપણે ખ્યાલમાં રાખી અને હવે ગુરુદેવે જે વાત કરી છે એનો આપણે વિસ્તાર લઈએ. પ્રવચન રત્નાકર ભાગ 3, એમાં પાણા નંબર 209, આપણે 208 સુધી વાત કરી છે. હવે પ્રવચન રત્નાકર ભાગ 3, પાણા નંબર 209, અહીંયા ગુરુદેવ કહે છે કે ગુણસ્થાનોનું ઉદ્ગલ સાથે કર્તા કર્મ પણ ત્રણ પ્રકારે સિદ્ધ કર્યું છે, યુક્તિથી, આગમથી અને અનુભવથી. પહેલું કે એક તો એ કે ગુણસ્થાનો પુદ્ગલના વિપાકપૂર્વક થાય છે, માટે પુદ્ગલ જ છે, જીવ નથી. તેમાં યુક્તિ બતાવી કે જવપૂર્વક જે જવ થાય છે તે જવ જ છે. યુક્તિ કઈ રીતે બતાવી દ્રષ્ટાંત આપીને સમજાવવામાં આવ્યું ગાથામાં કે જવપૂર્વક જવ જ થાય, ઘઉંપૂર્વક ઘઉં જ થાય, એ રીતે એ ન્યાયથી એમ કહેવામાં આવ્યું કે પૂતગળના વિપાક એટલે કે દ્રવ્ય કર્મ એનો વિપાક આવે ત્યારે એવા વિપાક આવતા જે પરિણામો થાય છે એટલે કે જીવ એવા પરિણામો સાથે જોડાય છે અને એવા પરિણામ થાય છે તો એ પૂતગળના વિપાકને કારણે થયા છે માટે એ પૂતગળ જ છે, એ જીવના નથી, એ જીવના નથી. જવ પૂર્વક જે થાય છે એ જવ જ છે એટલે અહીંયા એ રીતે એ ન્યાયથી પૂતગળ પૂર્વક જે થાય છે તે પૂતગળ જ છે, જીવ નથી એમ યુક્તિ બતાવી. એટલે પૂતગળ પૂર્વક થતા ગુણસ્થાનો પૂતગળ જ છે. ગુણસ્થાનોમાં શુદ્ધિ અને અશુદ્ધિ બંનેના અંશો છે અને શુદ્ધિ વધતી જાય છે, એનો વિકાસ થતો જાય છે, અશુદ્ધિ ઘટતી જાય છે એમ એ ગુણસ્થાનો છે. એ બધું પર્યાયમાં છે, જીવના મૂળ સ્વરૂપમાં નથી. એટલા માટે જે પર્યાયમાં છે, જે એક સમયનું સત છે અને જેનું કારણ પેલી અશુદ્ધ પર્યાય છે, એ પર્યાયને દર્શાવવી છે એટલા માટે કહેવામાં આવ્યું કે એ પૂતગળના વિપાકને કારણે છે. કેમ કે અશુદ્ધિ બધી પૂતગળના વિપાકને કારણે એટલે કે દ્રવ્ય કર્મના વિપાકને કારણે છે, એટલે એને એ પૂતગળના વિપાકને કારણે થતા હોવાથી એ પૂતગળમય છે એમ કહેવામાં આવ્યું. આ યુક્તિની વાત કરી. બીજી વાત, હવે આગમથી સિદ્ધ કરે છે કે ગુણસ્થાનોનું સદાય અચેતનપણું આગમથી સિદ્ધ છે. નિશ્ચયના આગમો પરમ આગમનો એ સિદ્ધાંત છે કે ગુણસ્થાન અચેતન છે, પૂતગળ છે. કેમ કે તે મોહ અને યોગથી થયેલા છે. ગુણસ્થાનનું કારણ શું છે? ગુણસ્થાન થવાનું કારણ મોહ, મોહનીય કર્મ અને યોગ. એને કારણે આવી શુદ્ધિ અને અશુદ્ધિની જે દશા થાય છે એનું કારણ છે, એ આગમથી પ્રસિદ્ધ વાત છે. એટલે આગમથી એ વાત આવી કે ગુણસ્થાનોનું સદાય અચેતનપણું જ છે અને નિશ્ચયથી પણ એમ જ છે. પરમાગમમાં એ સિદ્ધાંત છે કે ગુણસ્થાનો જીવના મૂળ સ્વરૂપમાં નથી અને ઉદ્ગળજન્ય છે, એટલે કે એ અચેતન છે, મોહને કારણે અને યોગને કારણે થાય છે. હવે આ વાત આવી એટલે અહીંયા એક પ્રશ્ન આવ્યો કે આગમમાં તો ગુણસ્થાન આદિ ભાવો જીવના છે એમ છે ને? ભાવ જે થયા એ વખતે જે ભાવ વર્તે છે એ ભાવ ગુણસ્થાનમાં મહત્વનું શું છે? એની અંતરંગ દશા મહત્વની છે. આપણે વિચાર કરીએ તો એની અંતરંગ દશા શું છે? પહેલે ગુણસ્થાને અંતરંગ દશા કેવી છે? એની શ્રદ્ધા કેવી છે? અંતરમાં એને શ્રદ્ધા કેવી છે? પોતે ભગવાન આત્મા છે, શુદ્ધ છે, ત્રિકાળી શુદ્ધ છે, એ શ્રદ્ધા એને થઈ જ નથી, અનુભવ થયો નથી, એટલે એ શ્રદ્ધા એની છે જ નહીં. કદાચ એને દ્રવ્યશ્રુતનો અભ્યાસ કર્યો હોય અને એ જાણતો હોય, બોલતો હોય, લખતો હોય, વાંચતો હોય કે હું શુદ્ધ છું, પણ એમ કંઈ એ શુદ્ધ થઈ જતો નથી, એવું એને શુદ્ધ પણ અનુભવમાં આવતું નથી. એટલે એની દશા કેવી છે? અંતરંગ દશા તો મિથ્યાત્વની છે, એમાં તો એને પોતે ભગવાન આત્મા શુદ્ધ છે એ વાત છે જ નહીં. એટલે એ વખતે એનો ભાવ જે છે એ કેવો છે? એ ભાવ જે છે તે મિથ્યાત્વનો ભાવ છે. એટલે એવા ભાવ કોના છે? એવા ભાવ જીવના છે, એ કંઈ જડના ભાવ નથી. એટલે એ અપેક્ષાએ શાસ્ત્રમાં એમ વાત આવે, એટલે આગમમાં એમ વાત આવે કે ગુણસ્થાન આદિ ભાવો જીવના છે, આ વાત આવે. પણ અહીંયા શું બતાવવું છે? અહીંયા તો દ્રષ્ટિનો વિષય ભગવાન આત્મા કેવો છે એ બતાવવું છે. જે ભાવ આવ્યા તે સમયનું સત છે. જ્યારે જેવો ભાવ છે તે હોવા પણે છે કે તે સમય છે, તે પર્યાયમાં તે સમયનું સત એટલે હોવાપણું છે. એક સમય માટે કોઈ પણ ભાવ થયો તો તે વખતે એ છે એમ કહેવાય, પણ બીજા સમયે બીજો ભાવ છે એટલે એ ભાવ રહેતો નથી, એનું ટકવાપણું નથી, એ શાશ્વત નથી. અને જેનું ટકવાપણું ન હોય, જે શાશ્વત ન હોય, એ આત્માના કહેવાય નહીં, એ આત્માના કહેવાય નહીં, એને આત્મા સાથે તાદાત્મ સંબંધ નથી. આત્મા સાથે એને તાદાત્મ સંબંધ હોય તો આત્માની બધી અવસ્થામાં એ હોવા જોઈએ, પણ એમ થતું નથી, માટે એ આત્માના નથી. આગમમાં તો ગુણસ્થાન આદિ ભાવો જીવના છે એમ કહ્યું છે ને. ગુરુદેવ કહે છે કે ભાઈ, એ પર્યાયની સિદ્ધિ કરનાર આગમ છે. એમાં પર્યાયની સિદ્ધિ થાય છે કે એવા ભાવ થાય છે, એટલે પર્યાયમાં એ ભાવો હોય છે. તું ત્રિકાળ શુદ્ધ છો એ તો દ્રવ્ય અપેક્ષાએ છે, પર્યાયમાં તો તને હજી અશુદ્ધિ છે. અને જો તું એ પર્યાયમાં રહેલી અશુદ્ધિને, પર્યાયમાં થતા વિકારી ભાવોને, પર્યાયમાં થતા શુભાશુભ ભાવોને તારા છે એમ નહીં માને તો એને દૂર કરવાનો પ્રયત્ન પણ થશે નહીં, તો પછી કોઈ પુરુષાર્થ પણ રહેશે નહીં. તું સ્વચ્છંદી થઈ જઈશ. એટલે ત્યાં પર્યાયની સિદ્ધિ કરવી છે કે પર્યાય છે, અને એવી પર્યાય છે એટલે એમ દર્શાવ્યું છે કે એ ભાવો જીવના છે. જ્યારે અહીં તો વસ્તુના સ્વભાવની સિદ્ધિ કરવાની વાત છે, અહીં તો વસ્તુના સ્વભાવની સિદ્ધિ કરનાર આ પરમ આગમ છે, અધ્યાત્મ ગ્રંથ છે, દ્રવ્યાનુયોગનો સર્વશ્રેષ્ઠ ગ્રંથ છે. અહીંયા તો ત્રિકાળ સ્વરૂપ કેવું છે, દ્રવ્ય દ્રષ્ટિથી ભગવાન આત્મા કેવો છે એ અહીંયા તો જણાવવું છે. એટલે અહીંયા વાત એમ લેવામાં આવી કે એ બધા ભાવો ક્ષણિક છે, તે જીવના નથી, જીવના મૂળ સ્વરૂપમાં નથી. અને આ વાત પહેલા પણ આવી ગઈ છે. હવે ત્રીજી વાત, યુક્તિ અને આગમની વાત કરી અને એના ઉપરના પ્રશ્નની વાત કરી. હવે ત્રીજી વાત છે તે અનુભવથી. ભેદ જ્ઞાનીઓ વડે ચૈતન્ય સ્વભાવી આત્માથી ગુણસ્થાનોનું ભિન્નપણું સ્વયં ઉપલબ્ધમાન છે. એટલે કે ભેદ જ્ઞાનીઓને ચેતન સ્વભાવી ભગવાન આત્માનો અનુભવ થાય છે, એમાં ગુણસ્થાનો જણાતા નથી, એ ભિન્ન રહી જાય છે. એટલે કે પોતાનું જેવું સ્વરૂપ છે તે શુદ્ધ પૂર્ણ સ્વરૂપ છે એવો જ અનુભવ થાય છે, પણ પોતાનું અધૂરું સ્વરૂપ છે, હજી વિકાસ સાધી રહ્યા છે એવો કોઈ અનુભવ થતો નથી. સમ્યક દર્શનની પર્યાયમાં, એક સમયની પર્યાય ભગવાન આત્માને અનુભવે છે ત્યારે જે આનંદનો અનુભવ થાય છે તે અલૌકિક આનંદનો અનુભવ થાય છે. ત્યાં કોઈ અધુરાશનો કે અપૂર્ણતાનો અનુભવ થતો નથી. જેવો કેવળી ભગવાનને, તીર્થંકર ભગવાનને આનંદનો અનુભવ છે, એવો જ અનુભવ અહીંયા સમ્યક દર્શન વખતે બધા જીવને થાય છે. જ્ઞાનની તારતમ્યતાની વાત નથી. જ્ઞાનની અપેક્ષાએ જોઈએ તો કેવળી ભગવાનનું જ્ઞાન પ્રત્યક્ષ છે અને અહીંયા જ્ઞાન પરોક્ષ છે, પણ અનુભવની વાત લઈએ તો એ આનંદ, અલૌકિક આનંદનો અનુભવ, પોતે છે પોતાના હોવાપણાનો અનુભવ, એ પ્રતીતિ જે થાય છે ત્યારે જે આનંદ આવે છે એ તો બંનેનો સરખો જ છે. એટલે એવા ભેદ જ્ઞાનીઓ કે જેમને એવું ભેદ જ્ઞાન થયું છે કે પોતે ભગવાન આત્મા બધાથી જુદા છે, એવા ભેદ જ્ઞાનીઓને ચૈતન્યનો અનુભવ, પોતાના ચેતન સ્વરૂપનો અનુભવ થાય છે તો એમાં એ ગુણસ્થાનોનો અનુભવ થતો નથી, અને ગુણસ્થાનો એમને પોતે પોતાના સ્વરૂપે હોય એવું ક્યાંય કંઈ જણાતું નથી. એટલે ગુણસ્થાનોનું ભિન્નપણું કે ખરેખર તો સ્વયં ઉપલબ્ધમાન છે, એટલે કે એ એમ જ છે અનુભવના કાળે, કે ગુણસાનો હોતા નથી. એટલે આમ ત્રણ રીતે અહીંયા સિદ્ધ થાય છે, યુક્તિથી, આગમથી અને અનુભવથી, કે ગુણસ્થાન આદિ જીવના નથી. ગુરુદેવ આગળ કહે છે કે ચૈતન્ય સ્વભાવથી વ્યાપ્ત પ્રસરેલો પ્રભુ આત્મા છે. ચૈતન્ય સ્વભાવથી વ્યાપ્ત પ્રસરેલો એટલે જેમાં ચૈતન્યપણું જ વ્યાપેલું છે. ભગવાન આત્મા ત્રિકાળ ચૈતન્ય જ છે, ચેતન 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 છે, અને એવું ચેતનપણું જ જ્યાં પ્રસિદ્ધિ પામે છે, ચેતનપણું જ જણાય છે, ચેતનપણું જ અનુભવાય છે, એવો ભગવાન આત્મા એ ચેતનપણાથી વ્યાપ્ત છે, પ્રસરેલો છે. એનો અનુભવ કરનાર ભેદ જ્ઞાનીઓ વડે ગુણસ્થાનનો આત્માથી ભિન્નપણે સ્વયં ઉપલબ્ધમાન છે. જ્ઞાનની જે વર્તમાન પર્યાય અંતરમાં વળે છે તે પર્યાય દ્વારા આ ગુણસ્થાનો આત્માથી ભિન્ન છે એમ સ્વયં ઉપલબ્ધમાન છે, એટલે કે એમ સ્વયં એને અનુભવમાં આવે છે એટલે એ ઉપલબ્ધમાન છે. એ સ્પષ્ટ એમ જ અનુભવાય છે એટલે પછી એમાં કોઈ શંકાને સ્થાન રહેતું જ નથી. આ ગુણસ્થાનો આત્માથી ભિન્ન છે એમ સ્વયં ઉપલબ્ધમાન કઈ રીતે થાય? સ્વયં ઉપલબ્ધમાન એટલે સ્વયં એ એવી રીતે જ એને ઉપલબ્ધ છે એવું કઈ રીતે થાય? કે અનુભવ થાય છે તો એ રહેતું નથી, એ ભિન્નતા જણાઈ જાય છે. જ્ઞાનીને જે સ્વાનુભૂતિની પરિણતિ થાય છે, સ્વનો અનુભવ, એ સ્વાનુભૂતિની પરિણતિ થાય એવા પરિણામ જે વખતે થઈ રહ્યા છે એ વખતે જો જોવા જઈએ તો કોઈ ગુણસ્થાનના ભેદો ત્યાં છે નહીં, એટલે એ તો આત્માથી જુદા ભિન્ન જ છે. કોઈ બીજો ભાવ, અન્ય ભાવ, વિકારી ભાવ, શુભ ભાવ કે અશુભ ભાવ કંઈ એ અનુભૂતિમાં છે નહીં, એટલે એ આત્મામાં નથી. એટલે આ પ્રમાણે ગુણસ્થાન આદિ પૂતગલ પૂર્વક થવાથી પૂતગલ જ છે, આ એક વાત. આગમ પણ તેને પૂતગલ જ કહે છે એ બીજી વાત. અને ચૈતન્ય સ્વભાવી આત્માનો અનુભવ કરનાર ભેદ જ્ઞાનીઓને પણ તે ગુણસ્થાનો સ્વયં પોતાથી ભિન્ન દેખાય છે, અનુભવાય છે. એ રીતે યુક્તિ, આગમ અને અનુભવથી એમ ત્રણ પ્રકારે એ બધા આત્માથી ભિન્ન છે એ વાત કહેવામાં આવી. આગળ અહીંયા કહે છે કે વિશુદ્ધિ સ્થાન, ગુણસ્થાન પછી વિશુદ્ધિ સ્થાનની વાત કરતા ગુરુદેવ કહે છે કે વિશુદ્ધિ સ્થાન એટલે કે અસંખ્ય પ્રકારના જે પ્રશસ્ત શુભ ભાવ છે, પ્રશસ્ત શુભ ભાવ એ વખતે જે શુભ ભાવ વર્તે છે તે પ્રશસ્ત શુભ ભાવ, આત્માનું શુદ્ધ સ્વરૂપ પ્રાપ્ત કરવા માટે જે પુરુષાર્થ થાય છે, તો જે અવસ્થા થાય છે એ વખતે જે ભાવ, એ અવસ્થા સાથેનો ભાવ છે એ શુભ ભાવ છે. પોતે પોતાના સ્વરૂપમાં રહી જાય છે એ શુદ્ધ ભાવ છે. પોતે પોતાના સ્વરૂપમાં જાય છે અને જવાનો પુરુષાર્થ કરે છે, અનેક પ્રકારે એ તર્ક કરે છે, એ મનોમંથન ચિંતન કરે છે, એ બધો ભાવ શુભ ભાવ છે. અને એવા શુભ ભાવને કારણે એને ઇન્દ્રપદની પ્રાપ્તિ થાય. એવા શુભ ભાવને કારણે એવું ઉત્કૃષ્ટ પુણ્ય બંધાય કે ચક્રવર્તી પદની પ્રાપ્તિ થાય કે તીર્થંકર પદની પ્રાપ્તિ થાય. એટલે એ બધા ભાવ, ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ શુભ ભાવ લઈએ તો પણ એ બધા શુભ ભાવ છે, એ પુણ્યબંધનું કારણ છે. અને એ બધા ભાવને ઉદગળના વિપાક પૂર્વક થયા હોવાથી જેમ જવના કારણે જવ થાય છે તેમ પૂતગળના જ છે એમ કહેવામાં આવ્યું. આત્માનો તો ત્રિકાળ એક જ ભાવ છે, તે શુદ્ધ ભાવ છે. અને એ શુદ્ધ ભાવ છે, જેટલો શુદ્ધ ભાવ છે એટલો પુરુષાર્થ છે, એટલી શુદ્ધિ છે. જેટલો શુદ્ધ ભાવ છે એટલો જ સાચો પુરુષાર્થ થયો છે, એટલી નિર્જરા છે, એટલી શુદ્ધિની વૃદ્ધિ છે. શુદ્ધ ભાવ માટે થતો પુરુષાર્થ, શુદ્ધ ભાવ માટે થતો પુરુષાર્થ વિવિધ પ્રકારે થાય છે. આગમનો અભ્યાસ છે, આગમમાં જે વાત આવી છે, દ્રવ્યશ્રુતમાં જે વાત આવી છે, એના મનોમંથન ચિંતવન વગેરે થાય છે, એ વખતનો વર્તતો ભાવ શુભ ભાવ. અરે એટલે સુધી આપણે કહીએ કે જ્યારે પોતે પોતાના સ્વરૂપનું લક્ષ કરી અને અંદરમાં જાય છે તો એ વખતે જે ગોલન ચાલે છે એ ભાવ પણ ઉત્કૃષ્ટ પ્રકારનો શુભ ભાવ છે. જ્યાં સુધી પોતે પોતાના સ્વરૂપને અનુભવતો નથી અને માત્ર એ તરફનું લક્ષ કરી અને એમાં એકરૂપ થવાનો પ્રયત્ન કરી રહ્યો છે, એ વખતે જે ગોલન ચાલે છે એ પણ ઉત્કૃષ્ટ પ્રકારનો શુભ ભાવ છે. એટલે એવા કોઈપણ પ્રકારના શુભ ભાવ, પ્રશસ્ત શુભ ભાવ, એ ઉદગળના વિપાકપૂર્વક થાય છે એમ કહેવામાં આવ્યું. અને એવા શુભ ભાવને ઉદગલજન્ય કયા, એ ચેતન સ્વભાવથી જુદા છે. ચેતન સ્વભાવથી વ્યાપ્ત ભગવાન આત્મા છે, એનાથી આ બધા ભાવ જુદા છે. અને એવા ચેતન સ્વભાવી ભગવાન આત્માનો અનુભવ કરનારને શુભ ભાવ પોતાથી ભિન્ન ભાસે છે. શુભ ભાવ પોતાથી જુદો એને અનુભવમાં આવે છે, એટલે કે અનુભૂતિમાં એ શુભ ભાવ આવતા નથી, એ ભિન્ન રહી જાય છે. શુભ ભાવ એ પુદ્ગલ જ છે એમ સિદ્ધ થાય છે. કુમકુંદાચાર્ય ભગવાને અને અમૃતચંદ્રાચાર્ય ભગવાને થોડામાં ઘણું કહી દીધું છે. જૈન ધર્મનો ધોધ વેવડાવ્યો છે. શુભ ભાવનો રાગ એ કાંઈ જૈન ધર્મ નથી. જૈન ધર્મ તો એક વિતરાગ ભાવ જ છે અને વિતરાગી પરિણતિ એ જૈન ધર્મ છે. શુભ ભાવ ખરેખર કંઈ જૈન ધર્મ નથી, વિતરાગી પરિણતિ છે એ ખરેખર તો ધર્મ છે. અને વિતરાગી પરિણતિ જેને થાય છે એ ધર્મી છે, એ ધર્મી છે. અહીંયા એક પ્રશ્ન કર્યો છે કે રાગ તો આત્માની વ્યાપ્ય અવસ્થા છે ને, રાગ આત્માની વ્યાપ્ય અવસ્થા છે. વ્યાપક આત્મા અને આત્માની રાગ એ વ્યાપ્ય અવસ્થા છે એમ છે ને, કે તો આત્માની વ્યાપકપણાની સ્થિતિ એ રાગ રૂપે એ વ્યાપે છે એમ અહીંયા પ્રશ્ન થયો. આત્માની વ્યાપ્ય અવસ્થા છે ને, આત્મા વ્યાપક અને રાગમાં એ વ્યાપે છે એટલે રાગ એનું વ્યાપ્ય છે એમ છે ને. ગુરુદેવે ફરી સ્પષ્ટતા કરી છે કે હા, વાત બરાબર છે, આગમમાં એ પ્રમાણે જે આવે છે તે આવે છે, પણ એ વ્યાપપણું કેવું છે? એ એક સમયનું વ્યાપપણું છે, એ પર્યાયમાં છે, એટલે આત્માના મૂળ સ્વભાવમાં એ વાત નથી. એ વ્યાપપણું જે છે તે આત્માની પર્યાયનું છે, એ દ્રવ્યનું નથી. એ દ્રવ્ય ત્યાં વ્યાપતું નથી, એ પર્યાય એ સમયની પર્યાય છે, એ જીવની જ પર્યાય છે. અને એ વખતે એ વ્યાપક થઈ અને રાગમાં વ્યાપે છે, પણ દ્રવ્ય કંઈ ત્યાં વ્યાપતું નથી. દ્રવ્ય તો ત્રિકાળી જ્ઞાયક છે, એટલે એ તો શુદ્ધ નિર્મળ પર્યાય જે જ્ઞાનની થઈ રહી છે એમાં એ વ્યાપે છે. એટલે આ રાગ જે છે એ ખરેખર જોવા જઈએ તો એ આત્માનું જે દ્રવ્ય છે એ નથી, એમાં નથી. અને એ દ્રવ્ય, શુદ્ધ દ્રવ્ય એમાં રાગમાં વ્યાપતું નથી. આ વાત ગુરુદેવે સમજાવી છે અહીંયા, કે અહીં ચૈતન્ય સ્વભાવી આત્માની દ્રષ્ટિ કરાવવી છે. તેથી પુદ્ગલ કર્મના વિપાક પૂર્વક થતો હોવાથી રાગને પુદ્ગલ જ કહ્યો છે. રાગને પુદ્ગલ કર્મના વિપાક પૂર્વક થતો હોવાથી પુદ્ગલ જ કહ્યો છે. કેમ કે પુદ્ગલ કારણ થઈને જે થાય છે એ પુદ્ગલ જ હોય છે. આગમમાં એ સિદ્ધાંત પણ છે, એટલે એ પ્રમાણે એ પુદ્ગળ જ છે. અને ચૈતન્ય સ્વભાવી આત્માનો અનુભવ કરનાર જ્ઞાનીને, જેને આત્માનો અનુભવ થાય છે એવા જ્ઞાનીને એ રાગ સ્વયં પોતાથી આત્માના સ્વરૂપથી જુદો ભિન્ન અનુભવમાં આવે છે, જણાય છે. એટલે જ્ઞાનની પર્યાય અંતરમાં વળતા એટલે કે ચૈતન્ય સ્વભાવી આત્માનો અનુભવ થાય ત્યારે, જ્ઞાનની પર્યાય જ્યારે પોતે પોતાના ત્રિકાળ નાયક સ્વરૂપને જ જાણે છે, એ તરફ વળી છે અને જે અનુભવ થાય છે ત્યારે એમાં રાગનો અનુભવ આવતો નથી, એમાં એ રાગ બિલકુલ જણાતો નથી. એટલે એ રાગ ભગવાન આત્માથી જુદો છે. એટલે એ રીતે રાગ ઉદ્ગળ છે અને તે જ્ઞાનમાં સ્વતઃ ભિન્નપણે જણાઈ જાય છે. આ રીતે ગુણસ્થાન આદિનું સદાય અચેતનપણું સિદ્ધ થાય છે. એટલે કે ચૈતન્ય સ્વભાવથી વ્યાપ્ત ભગવાન આત્માનો અનુભવ કરવામાં આવે ત્યારે પેલા બધા જુદા રહી જાય છે, એટલે એ બધા અચેતન અનુભૂતિમાં આવતા નથી, માટે તેઓ સદાય અચેતન જ છે એમ સિદ્ધ થાય છે. એ શુદ્ધ જ્ઞાન દર્શનના પરિણામ છે, અનુભવ છે, એ શુદ્ધ જ્ઞાન દર્શનના પરિણામ છે. અનુભૂતિ થાય છે ત્યારે નિર્મળ પર્યાય છે, એ નિર્મળ પરિણામો થાય છે અને એવો અનુભવ છે એ ધર્મ છે. આ ભગવાનની સ્તુતિ એટલે તીર્થંકર ભગવાનની, કેવળી ભગવાનની કે દેવગુરુ શાસ્ત્રની સ્તુતિ કે વંદના કે ભક્તિ અને એની પ્રભાવના કરવાનો શુભ ભાવ, એવા પ્રભાવનાનો રાગ ઇત્યાદિ બધી એ હોવા જે કરવામાં આવે એ બધી આત્માની અનુભૂતિના કાળે કંઈ હોતું નથી, એટલે આત્માથી જુદા રહી જાય છે. અનુભૂતિમાં તો ભગવાન આત્મા જ અનુભવમાં આવે છે, એટલે એ બધા પૂતગળના જ પરિણામ છે અને એ બધું ધર્મ નથી. આત્માનો અનુભવ એ જ મોક્ષનો માર્ગ છે, એ જ ધર્મ છે, ત્યાંથી જ ધર્મની શરૂઆત થાય છે. આમ કહ્યું એટલે ફરી પ્રશ્ન કર્યો, તો પછી બહારમાં ધર્મનો પ્રચાર કરવો કે નહીં, આ પ્રભાવના બધી ધર્મની કરવી કે નહીં, સ્તુતિ વંદના બધું કરવું કે નહીં, તીર્થંકર ભગવાનના જન્મ કલ્યાણક વગેરે પ્રતિષ્ઠા આ તે બધું કરવું કે નહીં, ઘણા બધા પ્રશ્નો થાય. તો આપણે વર્તમાનમાં જે કરી રહ્યા છીએ, મંદિર બનાવવા અને એમાં પ્રતિષ્ઠા કરવી અને બધા કલ્યાણકો ઉજવવા અને ભગવાનના જન્મદિવસને ઉજવવો અને એમની સ્તુતિ કરવી ને વંદના કરવી ને પછી ઇન્દ્ર બનીને નાચીને પછી બરાબર ભાવપૂર્વક ભક્તિ કરવીને, આ બધું હોય કે ન હોય અને એવો બધો પ્રચાર કરવો કે નહીં, એવું બધું કરાવવું કે નહીં, એવી અનુમોદના કરવી કે નહીં, આવો પ્રશ્ન થાય ને. એ બધું જો ધર્મ નથી તો પછી એ કરવું કે નહીં? ગુરુદેવે સરસ ઉત્તર આપ્યો છે. જેઓ પ્રશ્ન કરીને ચાલ્યા જાય છે અને પ્રશ્નનો જવાબ નથી સાંભળતા એમને જ બધાને પ્રોબ્લેમ છે. જો ગુરુદેવ પાસેથી એના જવાબ બરાબર સાંભળ્યા હોત ને તો વર્તમાનમાં આ સાચો ધર્મ જે તીર્થંકર ભગવાન એ વાણીમાં જે આવ્યો છે એ જ અત્યારે હોત, આ અનેક પ્રકારના ફાંટા હોત જ નહીં. સાંભળવાની પણ જેમને તમા નથી ને એમને પછી કઈ રીતે સમજાવી શકાય? ગુરુદેવે તો ખૂબ સ્પષ્ટ કર્યું છે. અહીંયા ફરી પાછું હું એ સ્પષ્ટ કરતા કહે છે કે બાપુ, ધર્મ ક્યાં બહારમાં રહ્યો છે? શુદ્ધ સ્વરૂપ ત્રિકાળ આત્માનું છે અને એને પર્યાયમાં પ્રગટ કરવું છે તો પુરુષાર્થ ક્યાં થાય? પુરુષાર્થ આત્મામાં હોય કે બહારમાં હોય? પરના લક્ષ્ય પુરુષાર્થ હોય કે સ્વના લક્ષ્ય પુરુષાર્થ હોય? પરના કાર્યો આત્મા કરી નથી શકતો અને છતાં એ પરના કાર્યો કરી અને ધર્મ માને, પરના કાર્યો કરી અને ધર્મ માને તો એ માન્યતા સાચી હોય કે ખોટી હોય? સ્વમાં એ પોતે કંઈ કરવા માંગતો જ નથી, પોતાના પડેલી અશુદ્ધિને દૂર કરવી નથી, પોતામાં રહેલા વિભાવભાવ પોતાના વિકારી ભાવે પરિણમન એને તો એ દૂર કરવા માંગતો જ નથી, અને બહારમાં હોવા કરે અને ધર્મની પ્રભાવના કરવા માંગે છે. ધર્મની પ્રભાવના પોતાથી કરે ને, સ્વથી શરૂઆત કર ને ભાઈ, તારાથી પોતાથી ધર્મની પ્રભાવના કર ને, ધર્મનું સ્વરૂપ સમજી અને તું પહેલા પ્રવર્ત ને, બીજાની ચિંતા છોડી દે. ધર્મ બહારમાં છે જ નહીં, ધર્મ સ્વમાં છે. ધર્મ તો અંતરંગ વસ્તુ છે. ધર્મની પર્યાય એ તો ચૈતન્ય સ્વભાવથી વ્યાપ્ત ચિદાનંદ ભગવાનની તરફ ઢળતા પ્રગટ થાય છે. ભગવાન આત્મા ત્રિકાળ જ્ઞાયક છે, ચૈતન્ય સ્વરૂપ છે, એની તરફ ઢળતા નિજ સ્વરૂપ, પોતાનું શુદ્ધ સ્વરૂપ, એ ભગવાન આત્મા, એ જ સાચો ભગવાન, એ શુદ્ધ છે. પણ એની વર્તમાન પર્યાય અત્યારે મલિન છે, અન્ય ભાવે એનું પરિણમન થઈ રહ્યું છે, એ વાતને સમજવાની છે. ભગવાન આત્મા તો મલિન હતો નહીં, વર્તમાનમાં પણ નથી અને ભવિષ્યમાં પણ હશે નહીં, પણ પર્યાયમાં મલિનતા વ્યાપેલી છે, એ મલિનતાને દૂર કરવાની છે. એટલે ધર્મની શરૂઆત જે છે એ તો એવા ત્રિકાળી શુદ્ધ ભગવાન આત્મા એના તરફ ઢળતા થાય છે. બહારમાં જે કંઈ છે એ કંઈ ધર્મ નથી, એ તો શુભભાવ છે, અને એ શુભભાવ તો બંધનું કારણ છે. એ ભગવાન આત્મામાં નથી, એ ભગવાન આત્માથી જુદો ભિન્ન રહી જાય છે. યુક્તિ, આગમ અને અનુભવ એમ ત્રણ પ્રકારે રાગાદી પૂદગલ જ છે, એમ આ બધી વાત અહીંયા સિદ્ધ કરવામાં આવી છે. આગળ કહે છે ગુરુદેવ કે અહીં રાગને પર તરીકે સિદ્ધ કરવો છે, ચૈતન્ય સ્વભાવમાં રાગ નથી એમ સિદ્ધ કરવું છે. એટલે અહીંયા એ અપેક્ષાથી વાત લેવામાં આવી છે, પર્યાયમાં જે છે એની વાત નથી. અહીંયા પર્યાયને સિદ્ધ નથી કરવી, પર્યાયની મુખ્યતાથી વાત નથી કરવી. અહીંયા જે વાત કરવી છે તે દ્રવ્યની મુખ્યતાથી વાત કરવી છે, ત્રિકાળ જેવું સ્વરૂપ છે એની મુખ્યતાથી વાત કરવી છે. એટલે આત્મા વ્યાપક અને રાગ તેનું વ્યાપ એમ જે આવે છે ને શાસ્ત્રમાં, એવી વાત જે આવે છે, એ બધી વાત પર્યાયની અપેક્ષાએ છે, એ બધી વાત જુદી છે. એટલે એની અહીંયા વાત નથી, એની વાત અહીંયા નથી. ત્યાં તો એ રાગ, રાગની પર્યાય એ દ્રવ્યની છે, રાગ દ્રવ્યની પર્યાયના અસ્તિત્વપણે છે. એ રાગ થયો એ જીવનો છે, જીવ દ્રવ્ય છે, એની એ પર્યાય છે. અને એ પર્યાય થવાનું કારણ શું છે તો કે પરનું લક્ષ્ય થતાં એ પર્યાય થઈ છે. એટલે કે એવી રાગની ઉત્પત્તિ થઈ ને કે પરને કારણે રાગની ઉત્પત્તિ થઈ છે એમ નહીં, પણ પરનું લક્ષ્ય કરતા થઈ છે. પર એ રાગની ઉત્પત્તિ કરાવનાર નથી, પરનું લક્ષ્ય જીવ પોતે કરે છે એટલે એ થયું છે. એટલે પરને કારણે, એટલે કે પર કરાવનાર છે એમ નહીં, પર રાગની ઉત્પત્તિ કરાવનારું નથી. રાગની ઉત્પત્તિ એના પોતાના અવળા પુરુષાર્થને કારણે, ઊંધા પુરુષાર્થને કારણે, પ્રમાદને કારણે એને થઈ છે, જીવને થઈ છે, એ એની પર્યાયમાં થઈ છે, એ વાત ત્યાં તો બતાવવી છે. એવું જો બતાવવામાં નહીં આવે તો જીવ સ્વચ્છંદી થઈ જાય, એ પુરુષાર્થ કરે જ નહીં, એ એમ જ માની લે કે આ રાગ જે છે તે રાગ જે છે એનું કારણ જે છે તે કર્મ છે, એને કર્મનો છે અને મારે ને એને કંઈ નથી, હું તો ત્રિકાળ શુદ્ધ જ છું. એવું એકાંતે લઈ લે અને પોતે વર્તમાન પર્યાયને સ્વીકારે જ નહીં તો પછી પુરુષાર્થ ઉપડતો નથી. એટલે ત્યાં એવી સ્વચ્છંદતા દૂર કરવી છે અને વાસ્તવિકપણે જે પર્યાયમાં થઈ રહ્યું છે એ દર્શાવવું છે. એટલે એ એક સમયનું સત છે એ તરફ દ્રષ્ટિ કરાવવી છે. જ્યારે અહીંયા દ્રવ્ય તરફ દ્રષ્ટિ કરાવવી છે કે ભાઈ તારી એ વર્તમાન પર્યાય મલિન થઈ રહી છે, તો ભલે થઈ રહી, એ થઈ ભૂતકાળમાં પણ થઈ અને વર્તમાનમાં થઈ રહી છે, તે છતાંય તું શુદ્ધ છો, શુદ્ધ છો, શુદ્ધ છો, તું સિદ્ધ સમાન છો, અને એવા સિદ્ધ સ્વરૂપનો આશ્રય કરતા એની તરફ જતા શુદ્ધ નિર્મળ પર્યાય થાય છે. પરનું લક્ષ કરતા શુદ્ધ નિર્મળ પર્યાય થતી નથી. અહીંયા એવા ભગવાન આત્મા શુદ્ધ એની વાત કરવી છે. એટલે પેલું વ્યાપકપણું, રાગની અંદર વ્યાપવું, આત્મા વ્યાપક થઈ અને રાગમાં વ્યાપે, એ વાત જે છે એની અપેક્ષા અહીંયા લીધી નથી. એ અપેક્ષા જુદી અપેક્ષાએ ત્યાં વાત કરવામાં આવી છે. અહીં ચૈતન્ય સ્વભાવથી વ્યાપ્ત ભગવાન આત્મા અહીંયા તો કેવો છે કે ત્રિકાળ જેવો છે એવો અહીંયા તો દર્શાવ્યો છે. તો ત્રિકાળ કેવો છે? તો કે ચૈતન્ય સ્વભાવથી વ્યાપ્ત, જેમાં ચેતનપણું જ્ઞાન 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 જ વ્યાપ્યું છે એવો ભગવાન આત્મા છે. એટલે ચૈતન્ય સ્વભાવથી વ્યાપ્ત ચિદાનંદ સ્વરૂપ, જ્ઞાન અને આનંદ સ્વરૂપ ભગવાન આત્મા છે. અને એ અનુભવમાં પણ આવે છે અને એ વખતે રાગથી જુદો અનુભવાય છે. માટે ચૈતન્યથી ભિન્ન એ બધું જુદું અચેતન છે. એ શુભ ભાવ પણ અચેતન છે, ગુણસ્થાનો પણ અચેતન છે. હવે આ વાત કરી, બંને અપેક્ષાની સાથે વાત લીધી, એટલે ફરી પાછો પ્રશ્ન થયો કે હવે અમારે શું સમજવું. ગુરુદેવ પાસે જે બેઠા છે એમને ફરી પાછો પ્રશ્ન થયો, તો અમારે શું સમજવું કે આત્માની પર્યાયમાં રાગ થાય છે અને એ વખતે આત્મા વ્યાપક થઈને રાગ પ્રણે વ્યાપે છે એ વાત લેવી, કે પછી આ અત્યારે કહો છો એ પ્રમાણે એ રાગ જે છે એ બધાને ઉદ્ગલમય માનવા, શું સમજવું અમારે? તો બંનેમાંથી સાચું કયું? ઉત્તર આપ્યો છે ગુરુદેવે કે અપેક્ષાથી બંને વાત સાચી છે. જ્યાં જે છે ત્યાં તે અપેક્ષાપૂર્વક સમજવામાં આવે તો બંને વાત બરાબર યથાર્થ છે. એટલે બંને વાતને આપણે એની અપેક્ષાથી સાચી લેવી, એકાંતે સાચી નહીં લેવી. જૈન દર્શનનું સ્વરૂપ અનેકાંત છે, એકાંત છે જ નહીં. કોઈ વાત એકાંતે સત્ય હોઈ શકે જ નહીં, કોઈ વાત એકાંતે સત્ય હોય નહીં. એની અપેક્ષાથી સાચી છે એટલે એને એકાંતે ન લેતા જે અપેક્ષા જેમ છે તેમ સમજીએ તો બંને સાચું છે. પર્યાયનું જ્ઞાન પણ લક્ષમાં હોવું જોઈએ ને. પર્યાય છે, પર્યાયનું અસ્તિત્વ છે, અને પર્યાયમાં શુભ ભાવ અશુભ ભાવ વગેરે થાય છે, રાગ થાય છે, દ્વેષ થાય છે, એ વખતની એવી એ પર્યાય છે, એ હોવા પણ છે, એનું અસ્તિત્વ છે. અને એ પર્યાય કોની છે? એ પર્યાય કોની છે? આ કોમ્પ્યુટરની છે? એ પર્યાય આ ચેરની છે? એ પર્યાય દેશની છે? એ પર્યાય કારની છે? એ પર્યાય કોની છે? એ પર્યાય જીવની છે. એટલે એ વાતને એ રીતે એ અપેક્ષાએ બરાબર છે એમ લેવી જ પડે. એટલે પર્યાયનું જ્ઞાન જે છે એ પણ આપણે લક્ષમાં રાખવું તો પડે કે પર્યાય આવી છે, પર્યાય ભૂતકાળમાં આવી થઈ. પણ જે પર્યાયની દ્રષ્ટિ કર્યા જ કરીએ તો ક્યાં સુધી કર્યા કરશું? એ વાતને લક્ષમાં લેવી એમ કહ્યું ગુરુદેવે. પણ પછી પર્યાયની જ દ્રષ્ટિ કર્યા કરીએ અને પર્યાયને છોડીએ જ નહીં અને ત્રિકાળી દ્રવનો વિચાર જ ન કરીએ તો પછી શું થાય? તો પછી આત્માની પ્રાપ્તિ કેવી રીતે થશે? આત્માની નિર્મળ શુદ્ધ પર્યાય કેવી રીતે થશે? એટલે પર્યાયનું લક્ષ કરવું એ તો એટલા માટે કે એ વ્યવહાર છે અને એવો વ્યવહાર જાણેલો પ્રયોજનવાન છે, કે મારી પર્યાય મલિન છે એવું જાણેલું પ્રયોજનવાન છે, કેમ કે પુરુષાર્થ કરવો છે ને એટલા માટે. એટલે પર્યાયનું જ્ઞાન લક્ષમાં હોવું જોઈએ. એને જ્ઞાની યથાર્થ જાણે છે કે આ પર્યાયમાં આમ છે. 14મી ગાથાના ભાવાર્થમાં કહ્યું છે ને કે સર્વ નયોના કથંચિત રીતે સત્યાર્થ પ્રાણાનું શ્રદ્ધાન કરવાથી જ સમ્યક દ્રષ્ટિ થઈ શકાય છે. શું કહ્યું છે? 14મી ગાથાના ભાવાર્થમાં આ વાત આવી છે કે બધા નયોને એની અપેક્ષા સહિત જાણવામાં આવે, કથંચિત રીતે સત્યાર્થપણાનું શ્રદ્ધાન, એટલે જ્યારે એ છે ત્યારે તે રીતે સમજવું એની અપેક્ષા સહિત. કથંચિત એટલે ક્યારેક કોઈક પણે આમ પણ છે, આ નયથી આમ પણ છે અને આ નયથી આમ પણ છે એમ, એ કથંચિત. એટલે સર્વ નયોના કથંચિત રીતે સત્યાર્થપણાનું શ્રદ્ધાન કરવાથી જ સમ્યક દ્રષ્ટિ થઈ શકાય છે. એટલે એવી સમજ રાખવામાં આવે તો જ પુરુષાર્થ ઉપડે. સમ્યક દર્શન કઈ રીતે થાય એની એ વાત નથી, કરવાથી જ સમ્યક દ્રષ્ટિ થઈ શકાય છે એમ કહેવું છે. ત્યારે જ્યાં જે અપેક્ષા છે તેવી અપેક્ષાને સમજવી જોઈએ એમ કહેવાનો આશય છે. સમ્યક દર્શનની પર્યાય કઈ રીતે થાય છે એની અહીંયા વાત નથી. સમ્યક દર્શનની પર્યાય તો શુદ્ધ ત્રિકાળક નાયક ભગવાન આત્મા એનો આશ્રય કરતા થાય છે. એનો અર્થ ફક્ત એટલો થાય છે અહીંયા કે એ પર્યાયમાં રાગ છે એ વાત સાચી છે અને પર્યાય અપેક્ષાએ વિકાર ક્ષણિક સત છે. પર્યાય અપેક્ષા એ વિકાર છે, પણ કેટલા સમય માટે? જયારે પર્યાયમાં એ રાગ થયો ત્યારે એ સત એ હોવા પણ છે. અત્યારે રાગ થયો તો એ છે, હોવા પણ છે, એ સાચું. પણ પછી બીજા સમયે રાગ નથી તો? એટલે બધી અવસ્થામાં જે વસ્તુ નથી એને તાદાત્મ સંબંધ હોય નહીં, એટલે જીવ સાથે સંબંધ નથી, એ વાત મહત્વની રહે છે. પણ છે એ પણ સાચું છે, છે એનો સ્વીકાર કરવો, પણ છે એ માર્ગ નથી. માર્ગ શું છે? તો કે જેવું ત્રિકાળ સ્વરૂપ છે એ સ્વરૂપની પ્રાપ્તિ કરવા માટે એનો જ આશ્રય લેવાય. જવમાંથી જવની ઉત્પત્તિ થાય, ઘઉંમાંથી ઘઉંની ઉત્પત્તિ થાય, એટલે ભગવાન આત્મા ત્રિકાળ શુદ્ધ છે એનો આશ્રય કરતા શુદ્ધ પર્યાય થાય. પણ મલિન પર્યાય સહિતનું જે સ્વરૂપ છે એનો આશ્રય કરતા શુદ્ધ નિર્મળ પર્યાય થાય નહીં. માટે શુદ્ધ સ્વરૂપ કેવું છે એ જાણવું જ પડે અને એનો જ આશ્રય કરવાથી શુદ્ધ પર્યાય થાય. એટલે ધર્મની શરૂઆત કઈ રીતે થાય? કે પોતાની પર્યાય મલિન છે અને એને શુદ્ધ કરવી છે એવો નિર્ણય થાય, એટલે પુરુષાર્થ વળે કે મારી પર્યાય શુદ્ધ હવે થવી જોઈએ. તો હવે શુદ્ધ પર્યાય કઈ રીતે થાય? તો કે શુદ્ધ છે એના આશ્રય શુદ્ધ પર્યાય થાય. એટલે આખી વાત બહુ સરળ અને સીધી છે. જુદી જુદી રીતે મહાપુરુષોએ આ વાત સમજાવી છે. એટલે પર્યાય અપેક્ષાએ વિકાર છે પણ ક્ષણિક છે, એ ક્ષણિક સત છે, એનું હોવા પણ ટૂંક સમયનું છે, થોડા સમયનું છે. પરંતુ ચૈતન્ય સ્વભાવથી વ્યાપ્ત ત્રિકાળી શુદ્ધ ભગવાન આત્મામાં પેલો એક સમયનો વિકાર એ છે નહીં, એમાં વ્યાપતો નથી. ભગવાન આત્મામાં એ વિકાર, એ વિકારી પર્યાય વ્યાપતી નથી, એ વિકાર અંદર ઘૂસતો નથી અને ભગવાન આત્માના ત્રિકાળ સ્વરૂપને અશુદ્ધ કરતો નથી. જે થયું તે થયું. ક્યાં થયું? પર્યાયમાં થયું. એ પર્યાય ગઈ ને નવી પર્યાય ઉત્પન્ન થઈ. એ વખતે પણ પેલું શુદ્ધ સ્વરૂપ ત્રિકાળી એવું ને એવું જ છે, એ સ્વરૂપ શુદ્ધ સ્વરૂપ એવું ને એવું જ છે. એ પૂદગળના સંગે થયેલ એક સમયનું જે કાર્ય પૂદગળના સંગે, પૂદગળનો સંગ કરતા, એનું લક્ષ્ય કરતા, એ સમયે જે કાર્ય થયું, એ પરિણામ થયા, એ પર્યાય થઈ, એ વિકારી પર્યાય, એ વિભાવ ભાવ, એ પર્યાય એ રાગની થઈ, શુભ ભાવની થઈ, અશુભ ભાવની થઈ, અને એમાં એ વખતે જીવનું વ્યાપવું એ એક સમયનું હતું, એટલે ત્યાં એ પર્યાયની દ્રષ્ટિ કરાવવી છે ત્યારે એમ કહેવામાં આવ્યું કે એવું વ્યાપકપણું જીવને હોય છે એ એક સમયનું છે. પણ દ્રવ્યમાં એ નથી, પણ એ બધું દ્રવ્યમાં નથી એટલે ચૈતન્ય સ્વભાવમાં એ વ્યાપતું નથી. જુઓ, બીજી રીતે આપણે આ વાતને સમજીએ. આપણે થોડા અભ્યાસ કરીને રહ્યા છીએ એટલે આપણને બીજી રીતે પણ વાત સમજવાનું મન થાય. તમે એક લીટી દોરો, કાગળ ઉપર એક લાંબી લીટી દોરો, સીધી લીટી દોરો, એકદમ સીધી સ્ટ્રેટ લાઈન દોરો, અને એની નીચે બીજી વેવ્સ વાળી લાઈન દોરો, વેવ્સ બતાવો. પેલી સીધી લીટી છે એ ભગવાન આત્માના ત્રિકાળી સ્વભાવને દર્શાવનારી સીધી લીટી છે, એ એક સરખી સીધી સ્ટ્રેટ છે, એમાં કોઈ ફેરફાર થતો જ નથી, એ એમ ને એમ સીધી જ છે. અને જ્યાં સુધી તમારે લંબાવવી હોય ત્યાં સુધી લંબાવો, તમે ન્યુયોર્કથી એલએ સુધી લંબાવો, આખી દુનિયામાં ગમે ત્યાં સુધી લંબાવો, એ સિદ્ધિને સિદ્ધિ જ રહેશે એમ સમજો. એની નીચે બીજી લીટી તમે દોરી, એ વેવી દોરી, વેવ એમાં કર્યા છે, ઉપર નીચે થતા વેવ, એ વેવ વાળી જે લાઈન છે એ વર્તમાન પર્યાય દર્શાવે છે. એ વેવી લાઈન છે એ વર્તમાન પર્યાય દર્શાવે છે, અને એમાં ઉપર જે જાય છે એ શુભ ભાવ છે ને જે નીચે જાય છે એ અશુભ ભાવ છે. એટલે શુભાશુભ ભાવ રૂપે, વેવ રૂપે એ લીટી જઈ રહી છે, એ પણ સાથે ને સાથે જ છે, એ પણ સાથે ને સાથે જ થઈ રહ્યું છે. પેલી સીધી લીટી ભગવાન આત્મા ત્રિકાળી શુદ્ધ જે છે એને દર્શાવનારી છે, અને એની નીચે જે પર્યાયને દર્શાવનારી જે છે તે વેવી લીટી છે. જ્યારે એને શુભ ભાવ વધારે થાય છે તો એ એમ કહીએ આપણે કે એના વેવ ઉપરની તરફ વધારે વધે છે, અશુભ ભાવ વધારે છે તો વેવ નીચે તરફ જાય છે. અને જેટલા મોટા વેવ થાય છે એ વેવ શું દર્શાવે છે, એ વેવ દ્વારા શું થાય છે, એ એની અશુદ્ધિ દર્શાવે છે ને વેવને લીધે થઈને શું થાય છે, એ આત્મપ્રદેશોને કંપન થાય છે, એ પર્યાયમાં કંપન થાય છે. એ કંપન થાય છે તો ક્યાં થાય છે, એ પર્યાયમાં કંપન થાય છે, એને લીધે થઈને આત્માને દુઃખ પહોંચે છે, આત્મા દુઃખી થાય છે. પર્યાયમાં એ સ્થિતિમાં એ દુઃખની સ્થિતિ છે. જેમ મોટા વેવ એમ વધારે કંપન અને વધારે દુઃખની અવસ્થા. એ વખતે પણ ભગવાન આત્માનું ત્રિકાળ સ્વરૂપ દ્રવ્ય અપેક્ષાએ જોઈએ તો કેવું છે, એ તો શુદ્ધ જ છે. એ તો સિદ્ધિલિટીમાં આપણે દર્શાવ્યું, એ તો સીધી સ્ટ્રેટ લાઇનમાં આપણે દર્શાવ્યું. એ તો એવું ને એવું જ ચાલ્યા કરે છે, ચાલ્યા કરે છે, ચાલ્યા કરે છે, ચાલ્યા કરે છે. ક્યારથી ચાલે છે? અનાદિથી ચાલે છે. અને ક્યાં સુધી ચાલશે એનો કોઈ અંત નથી. એ તો એમ જ છે. પણ પેલું નીચે ઉપર નીચે થતું વેવી જે છે એ પર્યાય છે, એ પર્યાયવાળી લીટી છે, એને સિદ્ધિ કરવાની છે. એ લાઇન છે એને સિદ્ધિ કરવાની છે, એને સ્ટ્રેટ કરવાની છે. એમાં એવા વેવ્સ આવે જ નહીં, શુભાશુભ ભાવ હોય જ નહીં. અને શુભાશુભ ભાવ થાય નહીં તો પછી આત્મપ્રદેશોને કંપન રૂપે આકુળતા વ્યાકુળતા થાય નહીં, દુઃખ પહોંચે નહીં. આ પર્યાયમાં કરવાનું છે. દ્રવ્ય તો શુદ્ધ જ છે. હવે દ્રવ્યને શુદ્ધ છે એની તરફ લક્ષ કરીએ તો આપણને ખ્યાલ આવે કે મારું શુદ્ધ સ્વરૂપ છે આ સીધી લીટી જેવું. તો પછી પર્યાયમાં પણ એ સીધી લીટી જેવું હોવું જોઈએ કે આવી વેવી લાઈન જેવું હોવું જોઈએ? જો આપણે તો આ ગણિતની રીતે સિદ્ધ કરીએ છીએ કે ઉપર દ્રષ્ટિ કરીએ તો પેલી સીધી સ્ટ્રેટ લાઈન દેખાય છે, એટલે ખ્યાલમાં આવે છે કે મૂળ સ્વરૂપ તો આવું છે અને આવું કરવાનું છે. અને નીચે પેલી વેવી લાઈન છે. જેટલા વેવ્સ વધારે વધારે ઊંચા નીચા છે એમ આપણને ખ્યાલમાં આવે છે કે અશુદ્ધિ વધારે છે. જેટલું એમાં ઓછા વેવી થવાય છે એ પ્રમાણે ખ્યાલ આવે છે કે પેલી લાઈનથી આપણે હવે કંઈક નજીક જતા જઈએ છીએ. એટલે કે નજીક એટલે એની એના રૂપે થતા જઈએ છીએ. બિલકુલ વેવ્સ નથી થતા, એ આપણો ગોલ છે. પેલી ઉપર સિદ્ધિ લાઈન ત્રિકાળ શુદ્ધ ભગવાન આત્માનું શુદ્ધ દ્રવ્ય જેવું છે, જેવું સ્વરૂપ છે એ દર્શાવનારી લાઈન છે, એના તરફ દ્રષ્ટિ કરીએ તો લીટી સિદ્ધિ કરવાનો પુરુષાર્થ ઉપડશે ને. એનું લક્ષ્ય કર્યા વિના લીટી કેવી રીતે સિદ્ધિ થશે? સીધી લીટીને જાણ્યા વગર સીધી લીટી થશે કેવી રીતે? ઉપર સીધી લીટીને જોઈએ છીએ તો પછી નીચેની લીટી સિદ્ધિ થાય, પણ ઉપરની સીધી લીટીને જાણતા જ નથી તો લીટી સિદ્ધિ કેવી રીતે થશે? બહુ સરસ રીતે ગણિત દ્વારા સમજાય એવી વાત છે ભાઈ. બંને પેરેલલ જાય છે. દ્રવ્ય દ્રષ્ટિથી ભગવાન આત્માનું શુદ્ધ સ્વરૂપ ત્રિકાળ એવું ને એવું છે, અને પર્યાયની અંદર આ બધા વેવ્સ જે છે એ પર્યાયમાં જ રહ્યા છે. એ વેવ્સ પેલા શુદ્ધ ત્રિકાળી દ્રવ્યમાં વ્યાપતા નથી અને એ સીધી લીટીને વાંકી ચૂકી કરતા નથી. એ તો એવું ને એવું જ ચાલી રહ્યું છે. હવે આ લીટી જે વાંકી ચૂકી થઈ રહી છે એને સિદ્ધિ કરવી હોય તો ક્યાં લક્ષ્ય કરવું પડશે? એ વાંકી ચૂકી ઉપર લક્ષ્ય કરવાથી સિદ્ધિ થશે કે સીધી ઉપર લક્ષ્ય કરવાથી સિદ્ધિ થશે? પેલી સીધી લીટીને જોઈશું તો ખ્યાલમાં આવશે કે ઓહો, આવી સિદ્ધિ હોવી જોઈએ, લાઈન આવી સિદ્ધિ હોવી જોઈએ. એટલે કે ભગવાન આત્માનું ત્રિકાળ સ્વરૂપ આવું શુદ્ધ છે એનું લક્ષ્ય કરતા શુદ્ધ નિર્મળ પર્યાય પ્રગટ થાય છે. આ વાતને આપણે ગણિત દ્વારા આ રીતે સમજી શકીએ. બે લાઈન દોરો અને પછી બેસી જાઓ મંથન કરવા માટે. જે રીતે તમે જેટલો દ્રવ્ય સૂત્રનો અભ્યાસ કર્યો છે એને બધાને તમે એની ઉપર લગાડો, પછી તમે ઊંડા એવા ઉતરી જશો કે તમને આખો માર્ગ એમાંથી સ્પષ્ટ થશે. ગુરુદેવે બહુ સ્પષ્ટતા કરી છે, આટલી બધી સ્પષ્ટતા કરી કે બંને વાત સાચી છે. એ બધી વાત સ્પષ્ટતા કરી છતાં પણ જે આગળ એક પ્રશ્ન બીજો પણ કર્યો કે આ બંનેમાંથી નક્કી શું કરવું, તો એના ઉત્તર રૂપે અમે તમને આ વાત આપીએ છીએ પ્રભુ, કે તમે બે લાઈન દોરીને બેસી જાઓ અને પછી તમે મનોમંથન ચિંતન ચાલુ કરો. ત્યારે ગુરુદેવે જે ઉત્તર આપ્યો છે એને લક્ષમાં રાખજો. ગુરુદેવે ઉત્તર આપ્યો છે કે ભાઈ, રાગ પર્યાયમાં છે અને તે પોતાથી છે એમ જાણમાં લઈને દ્રવ્ય સ્વભાવમાં ચૈતન્ય સ્વભાવથી વ્યાપ્ત પ્રભુ આત્મામાં રાગ નથી, અર્થાંત દ્રવ્ય સ્વભાવ નિર્વિકાર શુદ્ધ ચૈતન્યમય છે એમ શ્રદ્ધાન કરવું. ભગવાન આત્મા શુદ્ધ ત્રિકાળ શુદ્ધ છે, એમાં કોઈ વિકારી ભાવ નથી, એમાં કોઈ વેવ્સ નથી, એ શુદ્ધ છે, પરમ શુદ્ધ છે, અને એવું શુદ્ધપણું એમાં વ્યાપી રહ્યું છે, એમાં સીધાપણું છે, એમાં કોઈ વાંકાપણું નથી, એવો ભગવાન આત્મા ત્રિકાળ શુદ્ધ છે, નાયક છે. એની દ્રષ્ટિ કરતાં એ શુદ્ધ પર્યાય પ્રગટ થશે, એની દ્રષ્ટિ કરતા શુદ્ધ પર્યાય પ્રગટ થશે, અને આ જ પુરુષાર્થ છે. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલી અને આજનો સ્વાધ્યાય પૂરો કરીએ.
સુખધામ અનંત સુસંત ચરી દિન રાત રહે તદ ધ્યાન મણિ પ્રકાંતિ અનંત સુધામય જે પ્રણમો પદ દેવર તે જયતે પ્રણમો પદ દેવર તે જયતે